શ્રી પ્રવચનસાર ગાથા 100 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 62.
અપેક્ષા જુદી જુદી હોવા છતાં અપેક્ષાને જુદી અપેક્ષાને ચાલમાં રાખીને ઉત્પાદ છે તે વ્યય છે અને વ્યય છે તે ઉત્પાદન કરવામાં આવે છે. સીધો અર્થ કરે તો એમ થાય કે ઉત્પાદ હોય તો વ્યય કેમ હોય અને વ્યય તે ઉત્પાદ કેમ હોય અને અપેક્ષા એ જુદી છે કે પૂર્વ પર્યાયનો વ્યય છે તે નવીન પર્યાયનો ઉત્પાદ છે. એક અપેક્ષા એ ઉત્પાદ તો નિર્દેશ છે તો પણ પૂર્વ પ્રકારના વ્યય સાથે અવિનાભાવી સંબંધીને વિષય પ્રસ્તુત કરવો છે ને એનો અવિનાભાવી સંબંધીને વ્યય છે અને ઉત્પાદ અને ઉત્પાદ છે અને વ્યય કરવામાં અને ઉત્પાદ એ છે તે સ્થિતિ છે. જે કુંભનો સ્વર્ગ છે તે મૃતિકા પિંડનો સંવાર છે, વડાનો ઉત્પાદ છે તે માટીના પિંડાના પિંડનો વ્યય છે. જેમ જેમ ચાકડા ઉપર ઘોડો થતો જાય છે, ઘોડો પોતાની પર્યાય જેમ જેમ ધારણ કરતો જાય છે તેમ તેમ માટીના કુંડની અવસ્થા વ્યય સુધી ક્રમ પડે છે. કુંડમાંથી એક સેકન્ડમાં ઘડાની ઉત્પત્તિ થતી નથી, કુંડમાંથી ઘડો થાય છે ત્યારે એનો ક્રમ પડે છે, જીવ હોય એને ચાલે છે. એક દિન કાંઈ મંત્રથી કુંડો કુંડ પીડ્યો તો એમાંથી ઘડો થઈ જાય છે એમ નથી થતો, પણ જેમ જેમ એને આકાર મળતો જાય છે કે માટીનો પિંડ પિંડપણું છોડીને પિંડની પર્યાય જોઈ શકી ઘડાની પર્યાય ધારણ કરે છે. તેથી કુંભનો સ્વર્ગ કે કુંભનો ઉત્પાદ છે જ મૃતિકા પિંડનો સંવાર છે, સંવાર એટલે નાશ. મૃતિકા પિંડનો એટલે મૃતિકાના પિંડની પર્યાયનો સંવાર છે, માટીનો નાશ નથી પણ માટીના પિંડની પર્યાયનો નાશ. કારણ કે ભાવનું એટલે ઉત્પાદનું, ભાવાંતરનું એટલે વ્યય વ્યય ભાવનું, અભાવ સ્વભાવે અવભાસન છે. એનો અભાવ સ્વભાવ થાય અથવા અભાવ રીતેનો સ્વભાવ એ જ એનું પ્રકાશન છે. ભાવનું પ્રકાશન, ઉત્પાદનું પ્રકાશન, અન્ય ભાવ એવો જે ભાવાંતર એવો જે વ્યય ભાવ એનું અભાવ સ્વભાવે પ્રકાશન જોવામાં આવે છે. વળી જે મૃતિકા પિંડનો સંવાર છે તે કુંભનો સ્વર્ગ છે, માટીનો પિંડનો વ્યય છે તે ઘડાની ઉત્પાદન તે ઘડાની પર્યાયનો ઉત્પાદ છે. કારણ કે અભાવનું ભાવાંતરના ભાવ સ્વભાવે ઉભાસન છે, કેમ કે જે અવ્યય છે માટીના પિંડની પર્યાયનો જે વ્યય છે એ ભાવાંતર એટલે ઉત્પાદની ઉત્પાદરૂપ જે પર્યાય છે એનો ભાવ સ્વભાવ છે એ રીતે એનું પ્રકાશન થાય છે. પ્રકાશન થાય છે એટલે દેખાય છે. માટીના પિંડનો વ્યય કેવી રીતે દેખાય છે કે ઘડાના ઉત્પત્તિના ભાવ સ્વભાવે દેખાય છે. એવી જ રીતે ઘડાની ઉત્પત્તિનું પ્રકાશન કેવી રીતે દેખાય છે તો માટીના પિંડના પર્યાયના અભાવ સ્વભાવે દેખાય એમ કે છે, અહીંથી દેખાય છે. પૂર્વના વ્યયથી વર્તમાન ઉત્પાદ દેખાય છે અને વર્તમાન ઉત્પાદથી પૂર્વનો વ્યય દેખાય છે, પ્રકાશે છે. એ બે મુદ્દા આપણે એવા હતા, અહીંથી ચાલુ કરવાનું. વળી જે કુંભનો સર્ગ અને પિંડનો સંવાર છે તે મૃતિકાની સ્થિતિ છે. સંદેશ વસ્તુઓની અવસ્થા બદલે છે, પૂર્વ અવસ્થાથી ઉત્તર અવસ્થા રૂપે વસ્તુ થયા કરે છે એવી જ વસ્તુની વસ્તુ સ્થિતિ છે. એમ કે થાય તો ઘણાનો દ્રષ્ટાંત છે. એવી જ વસ્તુને વસ્તુસ્થિતિ છે. કોઈ કાળે પૂર્વ પર્યાયનો વ્યય નવીન પર્યાયનો ઉત્પાદ ન થાય એવી વસ્તુસ્થિતિ એ બહારની ચીજ છે. એટલે એમ તો ક્યારે પણ રહેતું કે બનતો નથી. માટીને મૂળ મૂળ દ્રવ્યના સ્થાનમાં લઈએ. કુંભનો સ્વર્ગ એટલે કુંભનો ઉત્પાદ અને પિંગનો એટલે પિંગની પર્યાયનો જોવું તે જ મૃત્યુકાળ ની સ્થિતિ છે. એવી જ માટીને સ્થિતિ છે. માટી ભરું છે એમાં સ્થિતિ છે. એટલે કારણ કે એનું પણ કારણ રહેશે. દરેકમાં કારણ જોઈએ. વ્યતિરેકો અન્વયને અતિક્રમતા નથી. આ એક સિદ્ધાંત લીધો છે. ત્રણે સિદ્ધાંત લીધા છે. ભાવનું ભાવાંતરના અભાવ સ્વભાવે અવભાષણ છે. અભાવનું ભાવાંતરના ભાવ સ્વભાવે અવભાષણ છે. અને વ્યતિરેકો અન્વયને અતિક્રમતા નથી. એ ત્રણેય કારણો જે લીધા છે એ સિદ્ધાંત રૂપે લીધા છે. કારણ કે વ્યતિરેકો એટલે ભિન્ન પર્યાયો એક પર્યાય બીજા રૂપે નથી. તેથી આમાં નથી એવો વ્યતિરેક જોવામાં એવા જે પર્યાયન છે વ્યતિરેકો એટલે પર્યાયન છે અનવયને અતિક્રમતા નથી. ભાવિપણે ગૃહ જ્ઞાન ક્યારે એ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થાય અને પૂર્વની જ્ઞાનની પર્યાયનો વે થાય તો પણ અન્વયને ખેડાવીને થાય છે. ગૃહ જ્ઞાન તો કોણ છે સમય અધિકાર કાંઈ ગૃહ જ્ઞાન કરે છે ને ઉપયોગમાં ઉપયોગ છે એમ કે ઉપયોગમાં ઉપયોગરૂપ જે જ્ઞાનની પર્યાય છે એમાં ધ્રુવ ઉપયોગ રહેલો ધ્રુવ નામ છે કે ધ્રુવ ઉપયોગ બદલાય છે. એ જ્ઞાનના કારણે બદલાય છે. જ્ઞાનનો પર્યાય બદલાય છે. એ જ્ઞાનની પર્યાય જ્ઞાનની સ્થિતિ રહેલી છે. જે જ્ઞાન વસ્તુ છે આત્મા એની સ્થિતિ રહેલી છે કે એક પર્યાયનો વ્યય થાય ને બીજી પર્યાયનો અસ્પાદ થાય. એ કાંઈ નિર્ણયના કારણે બદલાય છે એમ કોણ છે. પોતાના પોતાની સ્થિતિ એવી છે. પછીનો પલટનું એ પોતાની સ્થિતિ છે. પોતાના કારણે બદલાય છે. નિર્ણયના કારણે થોડું બદલાય છે જ્ઞાન. પણ એને ભ્રમ થાય છે કે આ મારામાં છે એ બદલો છે. અહીંયા બદલતી જોવામાં આવે છે એટલે એ ત્યાં નથી. પણ એ આવે પૂરો છે એનો આવ્યો ક્યાં આવ્યો પણ વાતાવરણમાં ફેરફાર થયો. આ સમજો છો કે મારામાં ફેરફાર ઉપયોગ એટલે જ્ઞાનનો જે પર્યાય છે એમાં ઉપયોગ એટલે જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાનમાં જ્ઞાન જ છે એ સિદ્ધ કરી છે ટીકામાં. આ જ્ઞાનમાં જ્ઞાન જ છે એવી પ્રકૃતિ જ્યારે જીવને થાય છે ત્યારે એને પોતાના જ્ઞાનના આશ્રય અને જે જ્ઞાન ચિંતનાનું જ્ઞાન કરવા નંબર એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને કોના જ્ઞાનને પોતાના જ્ઞાનને ત્યાં સ્થાપીને પોતાના જ્ઞાનમાં બુદ્ધિ એટલે જ્ઞાન કોઈના જ્ઞાનને પોતાના જ્ઞાનમાં તર્કમાં લેવું નથી એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને એટલે પોતાના એક જ્ઞાનને પોતાના જ્ઞાનને અને પોતાની બુદ્ધિમાં સ્થાપીને જ્ઞાનનો આધાર આધાર ભાવ વિચારવામાં આવે એટલે જ્ઞાનનું અવલોકન કરવામાં આવે પોતામાં પોતાનું ત્યારે જ્ઞાનને એટલે આ જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બાકીના કોઈ પણ જ્ઞેયરૂપ થતા કોઈ પણ દ્રવ્યોમાં અન્ય દ્રવ્યોમાં એટલે કોઈ પણ જ્ઞેયરૂપ દ્રવ્યમાં એનો આરોપવાનો નિરોધ જ હોવાથી એટલે સ્વયં એનો આરોપ એમાં નહીં થઈ શકતો હોવાથી બુદ્ધિમાં એટલે પોતાના જ્ઞાનમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી આ જ્ઞાનને જ્ઞેયનો આધાર છે એવી અપેક્ષા જ્ઞાનમાં ઉત્પન્ન થતી નથી આ હોય તો ઠીક આ ન હોય તો ઠીક એવી ભિન્ન આધારની અપેક્ષા અપેક્ષાવૃત્તિ જ્ઞાનમાં ઉત્પન્ન થતી નથી અને તે નહીં પ્રભાવતા એટલે તે નહીં ઉત્પન્ન થતા એવી પરની અપેક્ષા છૂટી જતા એમ કહે છે એક જ્ઞાન જ એક જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે આ એમ શું કરાય છે ઉદ્યોગમાં ઉપયોગ છે ને એ મૂળ સૂત્રનો શબ્દ છે અહીંયા એક જ્ઞાન જ એક જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે એટલે જ્ઞાન જ્ઞાનમાં સારી રીતે રહેલું છે એમ બરાબર સમજી જવાય છે એમ પોતાને પોતાની સમજણ પોતાની અંતર મેળવણીથી થાય છે અને આવું સમજનારને પરનો આધાર આદિ પણ ભાષું નથી માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે ઉપયોગમાં જ છે અને ક્રોધાદી ક્રોધાદીમાં જ છે ક્રોધ જ્ઞાનમાં જણાય છે તેથી મને ક્રોધ થાય છે એવો ભ્રમ છે એ ક્રોધાદી સાથેનો એકત્વપૂર્ણ રૂપ મિથ્યાભ્યાસ છે એ મિથ્યા છે મિથ્યાનું આ જ સ્વરૂપ છે બીજું સ્વરૂપ આ રીતે ભેદ જ્ઞાન આ પ્રમાણે સારી રીતે શીખવું ભલી રીતે શીખવું સાધુ સિદ્ધમ ભેદ વિજ્ઞાનમ એમ બીજો સાધુ શબ્દ યાદ રહેશે કુંભનો સર્ગ એટલે ઘરાનો ઉદ્ભાગ અને સિંહનો સંવાર તે જ મૃતિકાની સ્થિતિ છે તે જ માટીની સ્થિતિ છે તેનું કારણ એમ છે કે વ્યતિરેકો કદી પણ અન્વયને ઓળંગતા એટલે કોઈ કાળમાં કોઈ વ્યતિરેક અન્વયને ઓળંગતો નથી એટલે સારા ઉપયોગમાં સદાય ધ્રુવ ઉપયોગ રહેલો છે ત્યારે એ ધ્રુવ ઉપયોગને અતિક્રમીને એનું ઉલ્લંઘન કરીને ત્યારે જ્ઞાનનો વ્યાપાર થાય છે એ બધું એટલે કહે છે કાબાલ ગોપાલને સિદ્ધાર્થમાં જ અનુભવાઈ રહ્યો જણાવી રહ્યો છે ને અનુભવાઈ રહ્યો છે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે સિદ્ધાત્મા અનુભવાય રહ્યો છે રાગને અવસ્થની અનુભવ નથી તો નથી બસ જે આત્મી જોવે જેમ છેમ જોવે બહિર્મુખ જોઈએ છે એટલે એમ કહે છે અંતર્મુખ તો શરીરનું સહન જોતો નથી ને નહીં શરીરનું સહન જોવે છે અને બહેરનું પણ જોવે છે. બહુ સારું છે, જરા ધ્યાન આપે તો ઘણું સારું છે. પણ વીરને પૂર્વાગ્રહ કદી મૂકવો, વળી જે મૃતિકાની સ્થિતિ છે, માટીની જે સ્થિતિ છે, તે કુંભનો સર્ગને ચિહ્નો સંવાર છે. એનું કારણ બીજું આ ચોથું સૂત્ર, માટીની જે સ્થિતિ છે, અહીંયા આવડા હવડા બે જગ્યાએ સૂત્ર જુદા છે. બહુ મુદ્દાની વાત છે ને, ગૃહની વાત તો બહુ મુદ્દાની છે. એટલે એમ કહ્યું કે જયારે પર્યાયને સ્થાપી ત્યારે એમ કહ્યું કે અનવયને ઉલ્લંઘન કર્યા પર્યાય પ્રવર્તે. હવે એમ કે છે કે જે ધ્રુવ છે એ વ્યતિરેકો દ્વારા જ અન્વય પ્રકાશ છે, એ વ્યતિરેકો સાધન છે અને એનું સાધ છે તે ધ્રુવ છે. આમ લીધું આ સીધી લાગતું વિષય છે. પર્યાય એનું સાધન છે કે જેના દ્વારા ધ્રુવ સાધવામાં આવે છે. એમાં બે પ્રકાર, બે અપેક્ષા લાગુ પડે છે. એક તો પર્યાય ધ્રુવને અવલંબે છે, તેથી પર્યાય સાધન અને ધ્રુવ સાધ થાય છે. અને એક તો વર્તમાન પર્યાયમાં જે સ્વભાવ વ્યક્ત છે તેના દ્વારા આખો અન્વયનો જ્ઞાન અથવા અવલંબન થઈ જતું હોવાથી, એક અંશથી અંશીનું ગ્રહણ થતું હોવાથી અંશી અંશને સાધન અને અંશીને સાધ કહેવામાં આવે છે. બીજું પર્યાયનો પ્રવેશ જુદો, પર્યાયના કારણ સાથ એવી વાત કરી. એક સમયમાં કારણ કાર્યમાં ત્રણ ભેદ, એમાં દ્રેવના કારણ કાર્ય, ગુણના કારણ કાર્ય અને પર્યાયના કારણ કાર્ય, એમ કરી લીધું છે. અને પર્યાયના કારણ કાર્યમાં આવી છે દ્રેવ તથા ગુણ કે પર્યાયનું કારણ છે અને પર્યાય કાર્ય છે. કેમ કે દ્રેવના પર્યાય હોય ને, દ્રેવ ગુણને કારણ અને પર્યાય તેનો કાર્ય, એ સામાન્ય વિશેષ. પર્યાયનું કારણ છે એક તો આ વિશેષ પ્રકાર છે. ગુણ હોય માટે ગુણકારીનું દ્રેવ કારણ છે, પર્યાયનું હોય તો ગુણરૂપ કોણ કરીને દુઃખાને ઉતરી ગયું. માટે પર્યાય કારણ છે અને ગુણકારી છે એમ લીધું છે. સામે સામે લખ્યું એ પ્રમાણે ગુણકારણ કાર્ય એમના અનેક ભેદ છે. અનંત શક્તિ છે, અનંત ગુણના અનંતાનંદ પર્યાય છે, અનંત ચેતના ચિંતના અનંત અનંતા અનંત શબ્દ પણ સગાય છે. આ વગેરે પ્રકારે વસ્તુનો અનંત મહિમા છે. તે મહિમાને કોઈ ત્યાં સુધી છે માટે જેવો સંત છે તેઓ સ્વરૂપના અનુભવથી અમૃત કૃષ્ણને અમૃત રસ્તીને અમર થાય છે. લાંબુ કરવાની જરૂર નથી. ગીરી શક્તિ જે આવે છે, ગૃહગીરી ગુણ ગીરી અને પર્યાય ગીરી એ રીતે. આ તો એકદમ દ્રવ્યાના યુગનો જ વિષય લીધો છે ને, સીધી વિલાસમાં તો દ્રવ્યગીરી ગુણગીરી અને પર્યાય વિધિ એમ કરીને રાખ્યું. હવે પર્યાય જોઈએ પણ વિશિષ્ટ રૂપે જોઈએ છે. વસ્તુ રૂપ કરીને તેને પર્યાય કહીએ, તેને નિષ્પન્ન રાખવાની સામર્થ્યતાને પર્યાય જોઈએ કહીએ. પરિણામ મળે વસ્તુને વેદે, ગુણને વેદે ત્યારે વસ્તુ પ્રગટે. વસ્તુનો ને ગુણનું સ્વરૂપ પર્યાય દ્વારા પ્રગટ થાય છે. વસ્તુરૂપ ન પરિણમે તો અવસ્તુ થઈ જાય, ગુણરૂપ ન પરિણમે તો ગુણનું સ્વરૂપ ન રહે, જો જ્ઞાનરૂપ ન પરિણમે તો જ્ઞાન ન રહે. તેથી સર્વગુણો ન પરિણમે તો સર્વગુણો કઈ રીતે હોય? સર્વનું મૂળ કારણ પર્યાય છે. તકલી પર્યાયની વાત કરશો નહીં તો જરા તકલીફ પડે એવું છે. કેટલું વજન દીધું છે? સર્વનું મૂળ કારણ પર્યાય છે. પર્યાય અનિત્ય છે તે નીચેનું કારણ છે. પર્યાય અનિત્ય છે કે જે નીચેનું કારણ છે. એ રીતે નીચે અનિત્ય વસ્તુ છે. પર્યાય રૂપી ચંચલ તરંગો દ્રવ્ય રૂપી ધ્રુવ સમુદ્ર ને દર્શાવે એ રીતે અનિત્ય નીચેનું કારણ છે. ત્યાં ધ્રુવ સમુદ્ર ને પર્યાય દર્શાવે છે. અહીંયા એમ કહ્યું કે પ્રકાશે છે કે વ્યતિરેકો દ્વારા જ અન્વય પ્રકાશે. અન્વય બીજી રીતે પ્રકાશનું નથી, વ્યતિરેકો દ્વારા જ અન્વયનું પ્રકાશનું થાય છે. પર્યાય વિના ધ્રુવ પ્રકાશે છે એમ સુધી અનુભવ પદ્ધતિમાં તો બનતું. અને જો આમ જ નમાનવામાં આવે, ઉપર સમજાયું તેમ જ નમાનવામાં આવે તો અન્ય સ્વર્ગ છે, અન્ય સંવાર છે, અન્ય સ્થિતિ છે એવું આવે છે, અથવા ત્રણેય જુદા છે એવું માનવાનો પ્રસંગ આવે. આમ જો ઉપર કહ્યું તે રીતે ઉત્પાદિત ધ્રુવનો અવિનાભાવી સંબંધ ન હોય તો બધા અન્ય અન્ય થઈ જશે. ઉત્પાદન ધ્રુવ અન્ય વ્યય ત્રણ જીવા થઈ જશે. અને એમ થતાં સાબિતો આવે તે સમજાવવામાં આવે છે. એમાંથી શું તકલીફ થાય કે કેવળ સ્વર્ગ શોધનાર, કેવળ ઉત્પાદને જોનાર, કુંભની ઉત્પાદન કારણના અભાવને લીધે વ્યયને ધ્રુવથી જુદો એવો એકલો ઉત્પાદ કરવા જનાર ઘરાને એમ માટી એને જીવે એને, અને એને માટીના પિંડની પર્યાયનો વ્યય એનો જોઈએ, સીધો ખરો જોઈએ એમ કહેતા. તો એ ઉત્પાદન કારણના અભાવને લીધે, ઉત્પાદન કારણ એટલે ઉત્પત્તિનું કારણ માટી અને માટીના પિંડનો વ્યય તે ઘરાની ઉત્પત્તિનું કારણ છે. માટીના સદભાવની સ્થિતિને પણ ન જોવે અને પિંડના પર્યાયને વ્યયને નથી જોતો તેને, મારે તો સીધો ઘરો જોઈએ છે એમ. હું એમ કેવળ સ્વર્ગ શોધનાર ને કુંભની ઉત્પાદન કારણના અભાવને લીધે ઉત્પત્તિ જ ન થાય એને ઘરો મળશે, અથવા તો અસતનો જ ઉત્પાદ થાય. કોઈ શૂન્ય હોય એમાંથી ઘડાની ઉત્પત્તિ થાય, પણ એમ તો બની શકે શું કે છે કે એટલી પર્યાયના ઉત્પાદને જોનારે જોવાની જેની દ્રષ્ટિ છે એટલી દ્રષ્ટિ એવી કે જે પૂર્વ પર્યાયના વ્યયને અને ધ્રુવને જોતો નથી, ધ્રુવ સ્થિતિ રહે એની પરિસ્થિતિ શું થાય છે કે એને અસતનો ઉત્પાદન આ જ્ઞાનમાં થાય છે. એને તો જ્ઞાનની ઉત્પત્તિ તો થતી જ નથી, પણ અસતનો ઉત્પાદન આ જ્ઞાનમાં અથવા તો આ થાય છે. ત્યાં જો કુંભનીની ઉત્પત્તિ ન થાય તો બધાએ ભાવોની ઉત્પત્તિ ન થાય. ઘડાના દ્રષ્ટાંતે જેમ ઘડાની ઉત્પત્તિ ન થાય એવી જ રીતે બીજા કોઈ પણ ભાવની ઉત્પત્તિ પણ ન થાય. દ્રષ્ટાંત સિદ્ધાંતમાં કોઈ ભાવની ઉત્પત્તિ ન થાય. અર્થાત જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો ઉત્પાદન ન થાય. એ દોષ આવે તો કોઈ દ્રવ્યમાં કોઈ પર્યાય દુષ્ટની ઉત્પત્તિ નહીં થાય. એટલો ઉત્પાદ જો શોધવા જશો તો અથવા જો અસતનો ઉત્પાદ થાય તો વ્યોમ પુષ્પ વગેરેનો પણ ઉત્પાદ થાય. અર્થાત શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માટે એ દેખાય. પણ એવું તો બનતો નથી. વ્યોમ પુષ્પ એટલે આકાશનું ફૂલ. આકાશ છે જગતમાં, ફૂલ પણ છે વાચકનું વાંચે તો હોય જ ને વિશ્વમાં. એટલે આકાશ પણ છે ફૂલ પણ છે, બે ચીજ છે વિશ્વમાં. કેમ કે વાચક સમજુ છે અને વાંચે, પણ આકાશનું ફૂલ ક્યાંય નથી. કેમ કે એવું એ તો એ કલ્પના છે, અસત છે, એવી ક્યાંય શક છે. મોડી ચિરવો સંહાર આરંભનાર મૃતિકા આરંભનાર મૃતિકા પિંડનો કેવળ સંહાર આરંભનાર એવું જે મૃતિકા પિંડ ઉત્પાદનો દ્રવ રહી એકલો વ્યય કરવા જનાર મૃતિકા પિંડનો કોઈ મૃતિકા માટીના પિંડનો નાશ જ ઈચ્છે છે. પછી એમાંથી બીજી કોઈ પર્યાયની ઘડાની કે કોઈ પર્યાયની ઉત્પત્તિ અથવા માટીના સદભાવની ઈચ્છો નથી. સર્વથા નાશ. આમાં શું લઉં છું, જે રીતે સર્વથા વ્યય જોવો છે કોઈને નથી કહેતા કે આ મને આડો આવે છે એટલે એનો નાશ થાય તો સારો ઈચ્છે છે ને મારે. આ મને બાધા કરે છે, મને તકલીફ કરે છે, મને હેરાન કરે છે, મને નુકસાન કરે છે, મારા ઉપર વેર રાખે છે, છે ને અનેક પ્રકારના ભાવ છે ને જીવમાં. માટે એ ન હોય તો સારું, અથવા એ મૃત્યુ પામે તો સારું, એનો નાશ થાય તો સારો. પછી તો કોઈ પોતે મારે છે અથવા કોઈ મારે એને એ ઈચ્છે છે અનુમોદન આપે છે અથવા તો મારવાની પ્રવૃત્તિ કરે કરાવે ને અનુમોદે ત્રણ પ્રકાર બને છે કે નહીં. કેવળ વ્યયનો ઈચ્છે છે. કોઈ બી પદાર્થ સર્વથા વ્યય થતો નથી. એ સંવાર કારણના અભાવને લીધે સંવારનું જે કારણ છે, શું સંવારનું કારણ છે કે નવી પર્યાયનો ઉત્પાદ તે સંવારનો કારણ છે. એનો અભાવ એને જ્ઞાનમાં એની સમજણમાં થતો હોવાથી, એની કલ્પનામાં થતા હોવાથી ખરેખર સંવાર જ ન થાય અથવા તો સ્વપ્ન જ છે જ થાય. ખરેખર તો સંવાર થાય નહીં, એવી રીતે તો સંવાર થતો નથી, સર્વનાશ થતો નથી. અને થાય તો સ્વપ્ન જ સર્વથા નાશ થાય, સત્તા જ સમૂહ્ય નાશ પામે. પણ એવું બની શકતું નથી ત્યાં. અને થાય તો શું શું દોષ આવે છે એટલે શું આવ્યા. જો મૃતિકાપિંડનો સંવાર ન થાય તો બધાએ ભાવોનો સંવાર જ ન થાય. નવી પર્યાયની ઉત્પત્તિ ન થાય એટલે સંવાર કારણ જ ન હોય તો મૃતિકાપિંડનો જ વ્યય થાય નહીં. તો જગતમાં કોઈ દ્રવ્યના પર્યાય જ પલટે નહીં, પર્યાયનો નાશ ન થાય, જન્મે એનું મૃત્યુ જ ન થાય, માંદી આવે એ સાજો જ ન થાય, અને સાજો એ માંદો જ ન થાય. એમ થશો દિવસની રાત ન થાય ને રાતનો દિવસ ન થાય. અર્થાત જે મૃતિકા પિંડ નો વ્યય ન થાય તેમ વિશ્વના કોઈ પણ ગ્રહમાં કોઈ પણ ભાવનો વ્યય જ ન થાય એ દોષ આવે. અથવા જો સતનો ઉચ્છેદ થાય તો મૂળી સત્તા નાશ પામે, તો ચૈતન્ય વગેરે ગ્રહનો પણ ઉચ્છેદ થાય કે પોતાનો પણ નાશ થાય, અથવા સર્વદ્રવ્યોનો સમૂળગો વિનાશ થાય એ દોષ આવે. એટલે એને પ્રલય માનવો પડે. એક 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 કરતા બધા ખલાસ થાય, સરવાળે પ્રલય થાય. પ્રલય થાય એટલે શૂન્ય થાય. વિશ્વમાં શૂન્ય સિવાય કાંઈ હોય નહીં, એટલે વિશ્વમાં કાંઈ હોય જ નહીં, એટલે વિશ્વ જ હોય નહીં, વિશ્વ જ ન હોય. દ્રવ્યને ઉત્પાદ વિનાનો આ મને મારા પ્રત્યે વેર રાખે છે માટે એનો સર્વનાશ થાય એવી કલ્પના મારી પોતાનો અને સર્વ વિશ્વનો એ શૂન્ય પણ ઈચ્છા તો કલ્પે છે, પણ એમ બની શકતો. બે વાત લીધી. ત્રીજું, વળી કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનારી મૃતિકાની કેવળ સ્થિતિ, ઉત્પાદન વે વિનાનો એકલું ધ્રુવ પણ અમારે ઉત્પાદ્ય જોતા એકનું ધ્રુવ સાંખ્યનો વિષય છે, એકલું ધ્રુવ પણ, એકલું ટકવા પણ, એકલું અવસ્થાન. આમ તો અન્વય જતિકો સહિત જ હોય છે, તેથી ધ્રુવ ઉત્પાદ્ય સહિત જ હોય, એકલું હોય શકે. જેમ ઉત્પાદ અથવા દ્રવ નો અંશ છે એ કઈ સમગ્ર દ્રવ નથી, તેમ દ્રવ પણ દ્રવ નો અંશ છે એ કઈ સમગ્ર દ્રવ નથી. આખું દ્રવ છે તો ઉત્પાદ એ ધ્રુવ ઉત્તમ સત છે. એ જો બરાબર બેસે તો પછી ઉત્પાદ જઈને જ્ઞાનમાં ગૌણ કરીને ધ્રુવ નું અવલંબન લઈ શકે. પણ ઉત્પાદ એ ધ્રુવાત્મક વસ્તુ સ્થિતિ છે, એના જ્ઞાનમાં જેમ છે એમ ના આવે તો ઉત્પાદ ન જોઈએ અને ધ્રુવ અવલંબન જોઈએ એ વાત એને કોઈ રીતે યથાર્થ રીતે આવી શકે. પેલા એને વાત તો જેમ છે એમ વસ્તુ સ્થિતિ તો સમજાવી જોઈએ ને. સ્ત્રી શ્રીચંદી માલુમ ક્યાં આવે તો કયો કે સમુદ્ર રૂપી તરંગો ધ્રુવ સમુદ્ર ને પ્રકાશન છે દર્શાવે છે. એ તરંગો છે મોજા, મોટા મોટા મોજા છે, એ ધ્રુવ આખા સમુદ્ર ને એ દર્શાવે છે. એમ એ વર્તમાન અંશ ઉપરથી અંશી ઉપર ન જઈ શકે, એ કે મારે તો સીધો અંશી જોઈએ વસ્તુની સ્થિતિ. એક વસ્તુનું ત્રિકાળી સ્વરૂપ શું, આમ શું છે મુખ્ય બે પાસા છે આના આ વિષયમાં. એક વસ્તુનું સ્વરૂપ છે એમાં ત્રિકાળી જે સ્વરૂપ છે અવલંબનનો વિષય છે એ કેવું છે, અનુગુણ નિદાન એમાં શું શું ભર્યું છે, આત્મવૈભવ એમાં કેટલો કેવો રહ્યો છે એનું જ્ઞાન, અને એની અવલંબવાની રીત શું છે એનું જ્ઞાન. બસ આ બે મુખ્ય પાસા છે. એમાં એકમાં પણ ગડબડ હોય તો બે માં ગડબડ રહેવા નહીં એમ કે છે. કોઈ એમ કે રીત ફીટનું અમારે કામ નથી, કેમ કે એ તો પર્યાયમાં થાય છે અને અમારે ધ્રુવ જોઈએ છીએ. ધ્રુવની કલ્પના છે એમ કઈ પક્કો લાગેલું. શું કે છે કેવળ સ્થિતિ એટલે ધ્રુવપણું પ્રાપ્ત કરવા જનારી મૃતિકાને અથવા આત્માને લીધા કેવળ ધ્રુવપણું પ્રાપ્ત કરવા જનારી ગતિવે કો શરીર સ્થિતિનો અન્વયનો તેને અભાવ થવાને લીધે પર્યાયના ધ્રુવનો તેને અભાવ થવાને લીધે એમ બીજું એક કુર્તિ કે પર્યાયના નું ધ્રુવ જોઈએ, બીજી કુર્તિ છે કે પર્યાયના નું ધ્રુવ મળશે નહીં. આનું નામ મને કામ છે. એક તબક્કા માંથી પસાર થયા પછી બીજા તબક્કામાં આવી શકાય એને જેમ છે એમ તબક્કાવાર ન સમજે, એનું સ્ટેજ છે સ્ટેજ પ્રમાણે એને ન સમજે, તો કોઈ એની કાર્યની પદ્ધતિની વ્યવસ્થા રહેશે. વ્યતિરેકો સહિત સ્થિતિનો અન્વયનો, સ્થિતિનો એટલે અન્વયનો, અન્વયનો એટલે ધ્રુવનો, તેને અભાવ થવાને લીધે તેના જ્ઞાનમાં વ્યતિરેકો રહિત ધ્રુવ છે એવો એનો અભાવ એને થશે. કેમ કે એને એટલું ધ્રુવ જોઈએ છે, સ્થિતિ જ ન થાય એટલે ધ્રુવ જ એને મળે નહીં એમ કે અથવા તો ક્ષણિકનું નિત્યપણું અથવા તો એ વર્તમાન ક્ષણિક ભાવ જે એને જ્ઞાનમાં આવે છે એને એ ધ્રુવ કરજે છે, એ ધ્રુવપણું છે એના જ્ઞાનમાં આવશે. ક્ષણિકને જ વર્તમાન ઉત્પાદને ધ્રુવ પણ પ્રકટ થાય. ત્યાં જો મૃતિકાની સ્થિતિ ન થાય, ચલો દોષ લે છે બધેમાં, બધે દોષ લીધા છે ત્રણેયમાં, એમાં જો મૃતિકાની સ્થિતિ ન થાય એટલું જ માટી ધ્રુવ જોવે છે. માટી પલટેની એવી એને માટી જોઈએ છે. માટી તો કાંઈ માટી રૂપે પિંગ રૂપે રહે એમ તો બનવાનું, એમાં તો પ્રતિ સમય પરિણામ આયાત કરવાનું છે, તો બધા ભાવોની સ્થિતિ જ ન થાય. એટલે બધા ભાવો ધ્રુવપણે રહે ને, અર્થાત જો માટી ધ્રુવ ન રહે ન શકે તો માટીની જેમ વિશ્વનું કોઈ પણ દ્રવ ટકી શકે એ તો સ્થિતિ જ ન થાય. એટલે ધ્રુવપણ જ છે એના જ્ઞાનમાં, ધ્રુવ પણ આવ્યું નહીં ને. માટીની સ્થિતિ જેમ ન રહે માટીના દ્રષ્ટાંતે કોઈ ધ્રુવ રહેશે, કાં તો કોઈ ધ્રુવ રહેશે નહીં ને કાં તો ક્ષણિક ધ્રુવ થઈ જશે. બે પ્રકારના દેખાવ છે, અથવા જો ક્ષણિકનું નિત્યપણું થાય તો ચિત્તના ક્ષણિક ભાવોનું પણ નિત્યપણું થાય. જે પર્યાય વાત છે એ કાયમ રહી જશે, પણ બે માંથી એક બની શકતો નથી. અર્થાત મનનો દરેક વિકલ્પ પણ ત્રિકાળી ધ્રુવ બને એવો દોષ, પણ એવું તો કઈ બની શકતો. માટી પલટા વિનાની ધ્રુવ રહે, પિંડ મનો પર્યાય પલટા વિનાની એમ કોઈ દ્રવ પલટા વિનાનો ધ્રુવ રહે એમ તો બની શકે. માટી દ્રવને ઉત્તર ઉત્તર વ્યતિરેકોના સ્વર્ગ સાથે, પછી પછીના પર્યાયોના ઉત્પાદ સાથે, પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સંવાર સાથે, એટલે પહેલા પહેલાના જે પર્યાયો છે એના વ્યય સાથે, એને અન્વયના અવસ્થાન સાથે, અન્વયપણે ધ્રુવ ટકવા સાથે, દ્રવ્યને અવિનાભાવ વાળું સંમત કરવું એમ કે છે. દ્રવ્યને આ ઉત્પાદ એ ધ્રુવ એ ત્રણેયનો અવિનાભાવ છે એમ સંમત કરવું એમ છે, અને એમ સંમત કરવું એ તો પોતાના દ્રષ્ટાંતથી સમજી શકાય એમ છે કે પહેલા હું હતો, ભૂતકાળમાં હું હતો, આજે બાળપણ યાદ આવે છે કે નહીં, પેલા અહીંયા રહેતા હતા, આમ ખાતા હતા, આવા સંજોગ હતા, આવા સંજોગમાં અમે હતા, એમ બધું યાદ આવે છે કે નહીં. કોઈ બીજા ગામમાં રહેતા હોય પછી બીજા ગામમાં આવે બધા, તો એ પોતે ને પોતે હતો ને, તો પોતે જે ત્યારે હતો તે અત્યારે છે એમ અન્વયપણે પોતે ને પોતે અવ્યવસ્થા એવી નીકળી રહી છે કે ત્યારે જે અવસ્થા હતી એનું જ્ઞાન થાય છે, પણ એ વ્યવસ્થા અત્યારે નથી, જ્ઞાન થાય છે. તો પૂર્વ પર્યાયનો વ્યય, નવી પર્યાયનો ઉત્પાદ અને વસ્તુ સ્વયંપણે છે, અને એ રીતે એ બરાબર જ્ઞાન થાય છે. અજ્ઞાભાવ પણ જેમ જેને નિર્વિઘ્ન અવિનાભાવ વાળું, જેને નિર્વિઘ્ન ત્રિલક્ષણપણા રૂપ લાંછન, એટલે ચિહ્ન, લાંછન એટલે કલંક નહીં, લાંછન એટલે ચિહ્ન પ્રકાશમાન છે, એનું અવશ્ય સંમત કરવું. દ્રવ્યને ત્રિલક્ષણપણા રૂપ ચિહ્ન પ્રકાશમાન છે પ્રત્યેક જગતના દ્રવ્યને, એવું એને સંમત કરવું. આ તો ક્ષણિકને જ નિત્ય ઈચ્છે છે. મારા અમુક પ્રકારના સંયોગ કાયમ રહે, હું આવો ને આવો કાયમ રહું, આવો ને આવો એટલે તંદુરસ્ત પણ આ વખત જોવો કઈ પડે એવો સુખો. વસ્તુને આ રીતે સંમત કરનારને ઉત્પાદ્યના ફેરફારો એ મુખ્ય કદી થતા નથી. આખી વસ્તુને સ્વયં જોનાર છે. ખરેખર આમ છે કે આ ઉત્પાદ્યનું જ્ઞાન શું કરવા કરાવે છે, એમાં પ્રયોજન શું, આ પાસાથી વિચારીએ. આ દ્રષ્ટિકોણ ઉત્પાદ્ય ધ્રુવાત્મક વસ્તુને ત્રિલક્ષણપણા રૂપ લાંછન પ્રકાશમાન છે એમ અવશ્ય સંમત કરવું. જરા જોર દીધો શું એમાંથી પ્રયોજન નીકળે છે કે આ રીતે ઉત્પાદ્ય ધ્રુવાત્મક વસ્તુ જે જાણે છે તેને પ્રત્યે કોઈ પણ સમયના ઉત્પાદ્ય મુખ્ય રહેતા નથી, એને સ્વયં ધ્રુવ વસ્તુની જ મુખ્યતા રહે છે. એમ પ્રમાણના જ્ઞાનમાં ધ્રુવના અવલંબનનું પ્રયોજન આપોઆપ સ્વયંસ્થિત થાય. પ્રકાશ આ યથાર્થ જ્ઞાનમાં આ પ્રકાર ઉત્પાદ્ય ધ્રુવને સમજતા આવ્યા રહેતો નથી, એટલે એની સાથે પ્રયોજનની સિદ્ધિ સ્વયંસ્થિત છે. એ યથાર્થ જ્ઞાનનું લક્ષણ છે. નહીતર તો એમ કે બરાબર છે, ઉત્પાદ્ય ધ્રુવ વિનાભાવીપણે હોય છે, એમને બુદ્ધિ ગોચર તો થાય છે. એમ પૂછવામાં આવે છે કે બુદ્ધિ ગોચર થયું તેમાં ઉત્પાદ્ય કોઈ પણ કાળના ઉત્પાદ્ય, વર્તમાન કાળના અને કોઈ પણ કાળના, કોઈ પણ દ્રવ્યના, સ્વપર પ્રકાશક છે ને, સ્વદ્રવ્યના કે પરદ્રવ્યના, કોઈ ઉત્પાદ્યની મુખ્યતા ન રહે એવું જ આ જ્ઞાનનું એક યથાર્થપણાનું લક્ષણ છે. એ અનિશ્ચિત હિસાબ છે. દરેકની સાથે એની યથાર્થતા છે કે નહીં એમ નથી કે આ એક સ્કૂલનો લેસન છે, પાઠ છે, અને એ બરાબર ખ્યાલમાં બુદ્ધિમાં લઈ લેવો એટલે એનું જ્ઞાન થઈ ગયું, ચાલો એમ છે. એ રીતે જ્ઞાનનો જ્ઞાનની પરિસ્થિતિ પ્રયોજનને સાધતું જ્ઞાન પ્રવર્તે તેને જ્ઞાન કહેવામાં આવે છે, અને બાકીના કોઈ પણ જ્ઞાનના પર્યાયને અજ્ઞાન કહેવામાં આવે છે, એને એને અજ્ઞાન કહેવામાં આવે છે. કેમ કે એ જ્ઞાનમાં યથાર્થપણું નહીં હોવાથી અવશ્ય કોઈને કોઈ પ્રકારનો વિપર્યાસ ભજે, આ એની બીજી સ્થિતિ છે ને. બધું એ તો યથાર્થતા કહે છે ને, સંયોગ ઉપરની દ્રષ્ટિ છૂટી જાય, પોતાના વર્તમાન રાગ દ્વેષની દ્રષ્ટિ છૂટી જાય, અને વર્તમાન પોતાના વિકાસરૂપ ઉત્પાદની દ્રષ્ટિ પણ એને છૂટી જાય, બધું છૂટી જાય. એમ છે ધ્રુવપણે રહે છે અને ઉત્પાદ્ય ત્યાગ કરે છે વસ્તુના, ધ્રુવ અન્વય અન્વયપણે સુમંગ રહે છે અને વસ્તુમાં ઉત્પાદ વિલીન થયા જ કરે છે. વસ્તુનો ધ્રુવ અંશ છે એ ધ્રુવ પણ રહે છે, વસ્તુમાં જે ઉત્પાદ વિ છે એ થયા જ કરે છે. એમ એ ત્રણેય થઈને વસ્તુ ઘટકાર્યો થઈ જાય તો ગડબડતી જશે. પર્યાય ફરે છે, ધ્રુવ ધ્રુવપણે રહીને પર્યાય ફરે છે, તો પણ ઘંટીના બે પડજે એમ નથી, નીચલું પડે એમને એમ રે ઉપયો ફર્યા કરે એમ છે. એક ન્યાય લીધો છે, ક્રમબદ્ધ પર્યાયના અહીંયા વ્યાખ્યાનો લીધા છે, ત્યાં એક આ ન્યાય આવે છે. અગાઉ બહુ ઘણા વખતનું વર્ષો કદાચ થપાણા આમ નથી કે ભ્રુવનું પડ એમને એમ એક રહે છે, ઊંચું પડ ફરે છે, ઘંટીના બે પડની જેમ વસ્તુ છે એમ છે. ખરેખર તો ઉત્પાદવી ભ્રુવ્યાત્મક વસ્તુ જ્ઞાનમાં આવતી નથી, એ યથાર્થ પણ જ્ઞાનમાં આવે તો એને ધ્રુવનું અવલંબન આવ્યા વિના જ્ઞાન નથી થતું આ વિષયમાં, કેમ બરાબર જ્ઞાન થતું નથી, યથાર્થ જ્ઞાન કેમ થતું નથી એને જો વિચારવામાં આવે તો વિચારધારાની જે સ્થિતિ છે અથવા વિચારધારાનો જે પાયો છે એની નીવ છે એ પરલક્ષી હોવાથી એનું જ્ઞાન થતું. પરલક્ષ પોતાને એજન્ડા ઉપર લઈને જો વિચારવા લાગે અથવા અનુભવને તપાસે તો એને ઉત્પાદન ધ્રુવનું જ્ઞાન થયા વિના યથાર્થ જ્ઞાન થાય ત્યાં એને ધ્રુવના અવલંબનનો સાચો રસ્તો હાથમાં આવ્યા વિના. આમ પ્રમાણના વિષયમાં મૂળભૂત વિષય બહુ સારી રીતે ગંભીરતાથી નિરૂપિત થયેલો છે. વિષય ચાલ્યો છે આ પ્રમાણમાં ઉત્પાદ વિરી ધ્રુવનો પરસ્પર વિના ભાવ દ્રઢ કરવામાં આવે છે એમ કરીને વાત કરી. હવે સો ગાથા ઉપર જયસેન આચાર્ય ટીકા છે. એમ સ્વરૂપ સત્તારૂપેન પ્રથમ ગાથા, ચાર ગાથા બીજી છે ને એમાં, એમ સ્વરૂપ સત્તારૂપેન પ્રથમ ગાથા, સ્વરૂપ સત્તાથી પ્રથમ ગાથા. સ્વરૂપ સત્તા એટલે સ્વરૂપ અસ્તિત્વ, મહાસત્તા રૂપેણ દ્વિતીય ગાથા, સ્વરૂપ અસ્તિત્વ અને સાદ્રશ્ય અસ્તિત્વ. આગળ આવી ગયું ને, સત્તાનું 98, 99 ને 100 ચાર ગાથાની વાત ચાલે છે. તથા યથા દ્રવ્યમ સ્વતઃ સિદ્ધમ તથા સત્તા ગુણે ગુણોપી કથને તૃતીય, ત્રીજી ગાથામાં દ્રવ્ય છે એ સ્વતઃ સિદ્ધ છે જેમ સત્તા ગુણ ગુણ પણ છે એ પ્રકારે સત્તા ગુણ છે એને લઈને દ્રવ્ય પણ સ્વતઃ સિદ્ધ છે એ ત્રીજી ગાથા છે. ત્રીજી ગાથા છે 99 ઉત્પાદવી ધ્રુવ્યાત્મક સત્તા, ઉત્પાદવી ધ્રુવ્યત્વે સત્તા એવું દ્રવ્ય માનતી ચાર ગાથાની આગળ ચિઠ્ઠી લીધી હતી. પહેલા સ્થળ ને અહીંયા બીજું સ્થળ છે આ અધિકાર ને, વિચાર ગાથા લીધી. ચોથી ગાથામાં ઉત્પાદવિધ રૂપ નું હોવા છતાં સત્તા સત્તાવી છે એ કથન થી ચોથી ગાથા કહી એમ ચાર ગાથામાં સત્તા લક્ષણ મુખ્યતાથી બીજું સ્થળ કહ્યું છે. જે 97-98 ગાથા છે એમાં સત્તાના વિવરણની મુખ્યતાથી સત્તા લક્ષણ છે વસ્તુનું હોવા પણ હૈયાતી મોજૂદગી એવું જે લક્ષણ છે વસ્તુનું એને એની મુખ્યતાથી એ લક્ષણની મુખ્યતાથી વિવરણ કરવામાં આવ્યું હતું. હવે સોમી ગાથાની વાત કરે છે કે અથો ઉત્પાદવી દ્રવ્યાણામ પરસ્પર સાપેક્ષત્વમ દર્શાવતી. ઉત્પાદવી ધ્રુવનું પરસ્પર સાપેક્ષ પણ અહીંયા દર્શાવવામાં આવે છે. આગળ પછી એમ કે છે કે ઉત્પાદ છે તે ઉત્પાદ છે ને વ્યય નથી, વ્યય છે તે વ્યય છે ને ઉત્પાદ નથી, ધ્રુવ છે તે ઉત્પાદ વ્યય નથી. એ નિરપેક્ષ લેશો એનો ઉત્પાદવી તે ધ્રુવ છે એમ થાય પછી એ ધ્રુવ ને એકદમ નિરપેક્ષ જોઈ શકશે. એનું અપેક્ષિત જ્ઞાન કર્યા વિના સીધું નિરપેક્ષ જોઈ શકશે. ઉત્પાદવી ધ્રુવ્યાણામ પરસ્પર સાપેક્ષત્વમ દર્શાવતી. ઉત્પાદવી ધ્રુવનું આપસમાં પરસ્પર સાપેક્ષપણું દર્શાવવામાં આવે છે. ન ભવો ભંગ વિહીનો, ભવો એટલે ઉત્પાદ, ભવ છે કોઈ પણ ઉત્પાદ છે તે ભંગ વિહીન હોતો નથી. પૂર્વ પર્યાય નો ભંગ થયા વિના વ્યય થયા વિના કોઈ ભાવ એટલે ઉત્પાદ થાય એવું બની શકતો નથી. તો બે પર્યાય સાથે થઈ જશે એવું તો કદી બની શકે નહીં. આમ તો લોકો બોલે છે આપ મુવા વિના સ્વર્ગે જવાનું નથી, કહે છે કે નહીં આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. સ્વર્ગમાં એ જવું છે ને અહીંયા રહેવું છે બે વાત બનતી એમ આવી ગયું. જો કે નવો ઉત્પાદ છે એ પૂર્વના ભંગ વગર બનતો અહીં તો મિથ્યા દ્રષ્ટિ જીવને મરવું નથી ને સ્વર્ગમાં જવું છે એના જેવી વાત એ તો બની શકશે. નિર્દોષ પરમાત્મ રુચિ રૂપ સમ્યત્વ પર્યાય ભવ ઉત્પાદ. જો આ દેશનાચાર્યની પ્રકૃતિ છે નિર્દોષ પરમાત્મ રુચિ રૂપ સમ્યત્વ. કેવું છે સમ્યક દર્શન? કે પોતાનું પરિપૂર્ણ નિર્દોષ પરમાત્મ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, પરમાત્મ સ્વરૂપ એને પરમાત્મ સ્વરૂપ કહેવામાં આવે છે. એની રુચિ એની અનન્ય રુચિ એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એવી પર્યાયનો ભવ એટલે ઉત્પાદ. સમ્યક્વ પર્યાય છે ભવ, ભવ નામ ઉત્પાદ ઉત્પાદ. તદ વિપરીત મિથ્યાત્વ પર્યાય છે ભંગ. વિલા ન ભવતી પરમાત્માની રૂપ જે સમ્યક દર્શન છે એનાથી વિપરીત આત્માને છોડીને પરની રૂપ જે મિથ્યા દર્શન છે તે મિથ્યાત્મના પર્યાયના ભંગ વિના સમ્યક દર્શનની ઉત્પત્તિ થતી કે થઈ જાય. ભલે મિથ્યાત્મ એમને એમ રહ્યું મજા આવે છે અને સમ્યક દર્શન તો અમારે રહી છે. આયા અમે અનાદિથી જે રીતે છીએ એ તો ઠીક છે, ફાવી ગયું છે. હવે એમાં તો ફેરફાર કરવો અમને ફાવે હું નથી અને સમ્યક દર્શન અમારે જોઈએ છે. એ ભંગ વિનાના ઉત્પાદને ચાહે બની શકશે નહીં. કેવો દ્રષ્ટાંત દીધો દેશના આચાર દીધો ઠીક પડે છે એમાં અનુકૂળ પડે છે બધી અનુકૂળતા હોવાય તો કેવું અનુકૂળ ચારે કુરની અનુકૂળતા હોય કેવું સરસ અનુકૂળ હોય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એટલે ભાઈ એ પરની રૂચિ રૂપ મિથ્યાત્મા ભંગ વિના પરમાત્મા નિર્દોષ પરમાત્માની રૂચિ રૂપ સમ્યક દર્શન ઉત્પન્ન થાય એ તો કોઈ રીતે બની શકે એવું ન ભાવતી કસ્માત કેમ નથી બનતું કે ઉપાદાન કારણ અભાવ પ્રવચન સારનો વિષય કેટલો રસિક છે ઉપાદાન કારણ અભાવ ઉપાદાન કારણ નો જેમાં તો અભાવ જોવામાં આવે છે કેમ ઉપાદાન કારણ નો એમાં અભાવ છે કે પૂર્વ પર્યાય નો વ્યય એ નવી પર્યાય નો ઉપાદાન કારણ છે અહીંયા ઉપાદાન કારણ નો જો તમારે અભાવ રાખવો હોય નવી પર્યાય નો ઉત્પાદ થવાનો પ્રશ્ન રહેતો મૃતપિંડ ભંગ અભાવે ઘટોત્પાદ એવા માટીના પિંડ ને એમને એમ રાખવો છે ને માથી ઘરો જોઈએ છે એવું તો કોઈ દી બનવાનો માટીનો પિંડ એમને એમ રાખવો છે અને ઘરો જોઈએ છે એ પિંડ પર્યાયનો વ્યય કર્યા વિના સીધો ઘોડો જોઈએ છે એવું તો કોઈ દિવસ બની શકવાનો એટલી ઓછી બુદ્ધિ તો કુંભારમાં હોતી નથી એમ તો ખરું કે ને એ સમજે છે કે આ પિંડલો છે એ ઘડારું થશે પિંડની પર્યાય જે છે ને ઘડો થશે પિંડ એમને એમ રાખો ને ઘડો કરવો એવો આગ્રહ તો કુંભાર રાખતો નથી દ્રષ્ટાંત દ્વિતીયમ છો કારણ મિથ્યાત્વ પર્યાય ભંગસ્ય સંયુક્ત પર્યાય રૂપેણ પ્રતિભાસનાત વળી બીજું એમ છે કે દ્વિતીયમ છો તો એટલે વળી બીજું એમ છે કે કારણ મિથ્યાત્વ પર્યાય ભંગ છે મિથ્યાત્વ પર્યાયના ભંગના કારણનું સંયત્વ પર્યાય રૂપેણ પ્રતિભાસના જે મિથ્યાત્વ પર્યાય રૂપ મિથ્યાત્વ પર્યાય નો ભંગ એ કારણ જે છે તે સંયત્વ પર્યાય રૂપે પ્રકાશે મિથ્યાત્વ પર્યાય નો નાશ સંયત્વ પર્યાય પ્રકાશે છે એમ હોવાથી મિથ્યાત્વ પર્યાય નો નાશ છે અને સંયત્વ પર્યાય ની ઉત્પત્તિ એ કોઈ રીતે બની શકે એવું પણ મિથ્યાત્વ તો નાસ્તી છે મિથ્યાત્વ શું છે પદાર્થનો સ્વરૂપ બુદ્ધિ જ નથી કે મિથ્યાત્વ નાસ્તી છે ને અમારે તો અસ્થિ નું કામ છે ભાઈ અસ્થિ અને નાસ્તિ આ રીતે અવિનાભાવી છે આવે છે રાજમુજી ટીકામાં ત્યાં તો શબ્દ એવો પ્રયોગ છે કે રાગ દ્વેષ એવા ને એવા રહે એટલે એવા ને એવા ચીકણા રાગ દ્વેષ રહે અને એને સમીર દર્શનની પ્રાપ્તિ થાય એવું બધો એ ચીકાસતો કે મિથ્યાત્વનો ભાવ છે મૂળમાં તો એવું છે જીભને કેટલું નુકસાન થયે એની એને ખબર નથી નુકસાનનું જ્ઞાન નથી એટલે નુકસાનથી હટવાનો એનો પ્રયત્ન પણ એમ કહેવાય એ વખત જ્ઞાનમાં વિચાર આમ તો વિચારવાનું કહેવાય છે બુદ્ધિવાળો કહેવાય છે પણ એટલું વિચારે કે આમાં લાભ કેટલો ને આમાં નુકસાન કેટલું તો એનો નિવેડો આવ્યા વિના કેટલું નુકસાન થાય એમાં એવી પરમાત્મા સ્વરૂપની અરુચિ અને પુણ્યની રુચિ કેટલું નુકસાન થાય એટલી બુદ્ધિમાં વાત આવતી નથી આમ તો લોકો એમ કે નુકસાન ન થાય તો એમ કે અક્કલ વગરનો છે પોતાના નુકસાન ને પોતે જાણતો એમ કે છે ને કે શું કે છે બહુ સરસ વાત લીધી છે. દ્વિતીય કારણ મિથ્યાત્વ પર્યાય ભંગસ્ય સંયુક્ત પર્યાય રૂપે પ્રતિભાસના. આમ તો આચાર્ય ભગવાન એમ કે છે કે મિથ્યાત્વ પર્યાયના ભંગને જ અમે એના નાશને સંયુક્ત પર્યાયના પ્રકાશ રૂપે જોઈએ. સમયમાં જે છે ને અને અમીના ભાવે સંબંધ બતાવો છે જ્યાં વિષય છે. આના નાશ ને જ અમે આના ઉત્પાદ રૂપે પ્રતિભાસે છે અમને. તો બીજી રીતે તો અમને પ્રતિભાસ નો પ્રતિભાસ ના દિવસ આનો પ્રતિભાસ જ આમ છે. તમને જણા ઉત્પાદ નો પ્રતિભાસ નિષ્ઠાતના વ્યયમાં અમને ભાષો બીજી રીતે ભાષો સારો ઉત્પાદ હોતો નથી. ભંગ વિહીન એટલે વ્યય વિનાનો